તારીખ 29/9/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 39 મૂળ કેસેટમાં ખૂબ જ હમિંગનો અવાજ આવે છે.
વિશેષતા છે આ પત્રની કે કાર્ય પદ્ધતિના વિષયમાં આવું સુંદર માર્ગદર્શન આ એક જગ્યાએથી બહુ સારી રીતે મળે છે. ધર્મના વિષયમાં જે તત્વજ્ઞાન પ્રચલિત છે એમાં અનેક વાતો છે બધી સારી વાતો છે, કોઈ વાત ખરાબ નથી. તેમ છતાં એ જાણવું જરૂરી છે કે ક્યાંથી આપણે શરૂઆત કરવાની છે, કેવી રીતે શરૂઆત કરવાની છે, શરૂઆત કર્યા પછી કેવી રીતે આગળ વધવાનું છે અને ક્યાં પહોંચવાનું છે. આટલું વ્યવસ્થિત રીતે ન વિચારવામાં આવ્યું હોય તો અનંતકાળમાં જે રીતે કાઠિયાવાડી ભાષામાં કહેવાય કે ઉભાંગડે ચાલવાનું બને છે. ઉભાંગડે એટલે શું? રસ્તો છોડીને ગમે તેમ ચાલે અને માને એમ કે આપણે શોર્ટકટમાં જલ્દી વહેલા પહોંચી જશે એવું આ મન છે. જોકે બહુ ભાગે તો ધર્મને રૂઢિમાં અને રીત રિવાજમાં ફિટ કરી દેવામાં આવ્યો છે, જેને આપણે ઓર્થોડોક્સી કહીએ છીએ, અંધશ્રદ્ધાથી જે કઈ ધર્મના મુખિયા હોય, ધર્મ ચલાવનારા હોય, એ જે કહે તે અંધશ્રદ્ધાથી કરી જવું. આવી લગભગ પરિસ્થિતિ જેમ વર્તમાન સમાજમાં વર્તે છે એવી બધા કાળમાં લગભગ એવું ઉપચાર્યું અને આપણે પણ એવી જ રીતે ધર્મનું અનુસરણ કર્યું છે. પણ ખરેખર ધર્મ એ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી, એ કોઈ રીત રિવાજ નથી, એ કોઈ રૂઢિ નથી. ધર્મ આપણે એક જળ અને ચૈતન્ય પદાર્થ જ્ઞાન છે. જળ અને ચૈતન્ય પદાર્થોના ગુણધર્મોનો વિષયની અંદર છે અને એ ગુણધર્મોના વિષયના એક વિભાગને દ્રવ્યાનુરૂપ કહે છે. એ ઉપરાંત શા માટે કોઈ હેતુથી એ વિષયની અંદર પ્રવેશ કરવામાં આવ્યો છે એ હેતુને હેતુલક્ષી રીતે વિચારવામાં આવે તો કારણ પોતાના આત્મિક શાંતિનું ને આત્મિક સુખનું કારણ છે. એટલે બીજી રીતે એમ કહી શકાય કે ધર્મ છે એ આત્માના સુખ શાંતિને પ્રાપ્ત કરવાનો વૈજ્ઞાનિક ઉપાય છે, કપોળ કલ્પિત નહીં. તે ગમે તેમ કોઈ કલ્પના કરી લેવાની છે અને એ કલ્પનાથી શાંતિ મળે છે. આ ધ્યાનના પર અત્યારે શિબિરો ચાલે છે, ઠીક ઠેકાણે ધ્યાન કેન્દ્રો ચાલે છે, યોગાના કેન્દ્રો ચાલે છે. એની અંદર એવો વિષય આવે છે કે તમે તમારા કપાળમાં આમ કલ્પના કરો, તમારી છાતીમાં આમ કલ્પના કરો, રૂટીની જગ્યાએ આમ કલ્પના કરો, આમ કરો, આમ કલ્પના દ્વારે એવું આમાં નથી. ત્યારે થોડી વાર શાંતિ મળી જાય તો એમાં પ્રયોગ બધા એવા છે કે ઉપયોગની ચંચલતા ઘટે છે એવું બધું કરતા એટલે થોડી શાંતિ પણ લાગે છે, પણ એ બધી આર્ટિફિશિયલ છે, આત્માની શાંતિ નથી. અથવા કોઈ પરમાનન્ટ શાંતિનો એ કોઈ ઈલાજ નથી. પણ એ બધી એ બધો વિષય ચાલે છે, એ મોટા ભાગે પ્રોફેશનલ ચાલે છે અને કોઈ કોઈ સંપ્રદાયમાં ચાલે છે. આપણે આ આત્માના સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે જો ધર્મ કરવો હોય તો જે રીતે મહાપુરુષોએ વ્યવસ્થિત રીતે એ વાત પ્રતિપાદન કર્યું છે એ પ્રતિપાદનને વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરવી જોઈએ, પ્રયાસ કરવો જોઈએ. કેવી રીતે આમાં એ વાત છે એ આપણે વિચારીશું. પત્રનું મથાળું છે, નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિશંકતા પ્રાપ્ત હોય છે. સામાન્ય રીતે સંસારી પ્રાણી અનેક પ્રકારના ભયથી ગ્રસિત થયેલો છે. અત્યારે ઇન્કમ ટેક્સ નો ભય વધારે છે, પણ એવી જ રીતે અકસ્માત ના ભય પણ એટલા જ વધારે થઈ ગયા છે અને મૃત્યુ ભય તો ભાગ્યે જ કોઈને નહીં સતાવતો હોય. એટલે અનેક પ્રકારના સર્વ પ્રકારના ભયથી સંસારી પ્રાણી ગ્રસિત છે. તો એનું દુઃખ જે છે એ દુઃખનો એને કદી હિસાબ કિતાબ પણ માંગ્યો નથી કે કેટલું હું દુઃખ ભોગવું છું, અનેક પ્રકારના ભયને લીધે હું કેટલું દુઃખ ભોગવું છું અને વારંવાર કેટલા સમય સુધી દુઃખ ભોગવું છું એ પણ વિચારતો નથી. નહીં વિચારવાનું બુદ્ધિવાળા માણસોને એ કારણ કે આનો કોઈ જગતમાં ઈલાજ નથી દેખાતો, એટલે માંડી વાળા છે. કેમ કે જે સામાન્ય રીતે બુદ્ધિમાન માણસોનું જે સ્તર છે, બુદ્ધિજીવી લોકો છે અને સારી રીતે બુદ્ધિ પહોંચે છે દરેકને પોતાના કાર્યોમાં, એ વિચારે છે ખરા, પણ જોવે છે કે આનો કોઈ ઈલાજ દેખાતો નથી અને વાસ્તવિક રીતે સંસારમાં તો એનો ઈલાજ છે પણ નહીં, એટલે ઈલાજ દેખાતો નથી, કોઈ રસ્તો દેખાતો નથી. માંડી વાળા આનો કોઈ રસ્તો નથી, બધા એને ભયમાં જીવવું પડે છે અને ભયમાં જીવવા એ જ જીવન એક પાર્ટ ઓફ ધી લાઈફ તરીકે સ્વીકારી લીધા સિવાય બીજો કોઈ ઉપાય નથી, એટલે એમ જ ચાલે છે. પણ ખરેખર જેને સુખી થવાની જિજ્ઞાસા હોય અને ખરેખર જેને આત્મિક સુખ શાંતિ ચાહના હોય, જરૂરત લાગી હોય એવા જીવ માટે આ વાત છે, અથવા એવા જીવને આ વાત કહેવાય કઈક લાભનું કારણ છે, તો કહેવાનો પરિશ્રમ પણ કોઈ એવા જીવ માટે છે, સત્પુરુષોએ કર્યો છે. ગમે તેને ગમે તે વાત કરવાનો કઈ અર્થ પણ નથી, કેમકે સુખ પણ બે જાતના છે, એક સાચું અને એક ખોટું, અથવા એક ભૌતિક ભૌગોલિક જે દોષિત પરિણામથી અનુભવ કરવામાં આવે છે, અને એક સાચો આત્મિક કે જે ગુણથી ઉત્પન્ન છે, જેમાં સાચી શાંતિ છે. અને એ બંને પ્રકારના સુખની રૂચિવાળા જે જીવો છે એની રૂચિના પણ બે પ્રકાર છે. એટલે જેને પૌગોલિક સુખની રૂચિ છે એને આત્મિક સુખની રૂચિનો વિષય કોઈ રીતે એની માનસિક પરિસ્થિતિમાં સેટ થતો નથી, એની સાયકોલોજી આખી વિરુદ્ધ છે. એટલે સત્પુરુષો પણ આત્મિક સુખ શાંતિ જેને જોઈએ છીએ એવા જીવને કંઈક કહેવાનો પરિશ્રમ કરે છે, બીજા જીવોને છોડી દે છે. એટલે એ પ્રકારમાં જયારે કોઈ જીવ આવે છે કે ભાઈ અમારી પાસે આમ દામ થામ બધું છે, મોટર ગાડીઓ મંગલાથી માંડીને કરોડો રૂપિયા છે, 5-25 લાખ આવે જાય એનો કઈ બહુ હિસાબ નથી, પણ શાંતિ નથી, ક્યાંય ચેન પડતું નથી, અને અનેક પ્રકારના ભયથી સુખે નિંદ્રા પણ આવતી હોતી નથી, એવા જીવોને પણ ધ્યાન નથી જતું કોઈ વાર, પણ કોઈ જીવ એવા હળવકર નહીં મળતું ધ્યાન જાય છે કે મને મારી શાંતિ જોઈએ, આ બધું હોવાથી શું ફાયદો, આખરમાં તો સુખ શાંતિ, સુખ શાંતિ માટે કર્યું તો પણ છતાં સુખ શાંતિ નથી મળી એ એક નક્કર હકીકત છે. અને એટલા ખાતર પણ જ્યારે આ દિશામાં વળવા માંગે છે ત્યારે સત્પુરુષો પણ એને માટે પરિશ્રમ લે છે. આમ તો સત્પુરુષો નિષ્ફળ છે, પણ એમનો સ્વભાવ પણ નિષ્કારણપણે કરુણાશીલ થવું, એ નિષ્કારણ કરુણાશીલતા એ સત્પુરુષોનો પણ એક પ્રકૃતિગત કુદરતી સ્વભાવ હોવા જોઈએ. એવા જીવને માટે કુદરતી એમના ભાવમાં અને એમની ભાષામાં સામાન્ય સુખ શાંતિ થાય એવું અવશ્ય કોઈ કાર્ય થાય છે. મથાવામાંથી તો આપણે એટલું જ લેવાનું છે કે નિર્ભયતા ઉત્પન્ન થાય છે એનું કોઈ કારણ છે, આ કારણ માત્ર કોઈ લોજિકલ છે એટલું નથી, પણ સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક છે, માત્ર દલીલ દેવાનો વિષય નથી કે ભાઈ કાયદા કાનૂન અનુસાર આપણે દલીલબાજી કરીએ એવો વિષય. નિશંકતા પોતાના સ્વરૂપની મૂળ સ્વરૂપનું જેવું છે જેવું સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વરના જ્ઞાનમાં આત્મ સ્વરૂપ જેવું છે એવું આવ્યું છે, અનુભવાયું છે, પ્રગટ થયું છે એવું સ્વરૂપ જો જાણવામાં આવે અને પ્રતીતિપૂર્વક જાણવામાં આવે, એટલું જાણવામાં આવે એમ નહીં પણ પ્રતીતિપૂર્વક નિશંકતાથી જાણવામાં આવે તો આ જીવ અવશ્ય નિર્ભય થઈ જાય છે. નિર્ભય હોય છે, નિર્ભયતા સહજપણે નિર્ભયતા આવે છે જીવને, અને નિર્ભયતા આવે તો એને નિસંગતા એટલે સંગ વગર પણ રહેવું એ સહજ છે, નહીતર તો જીવને સંગ વગર અથવા કોવા વગર સમૂહ વગર ફાવતો નથી. સાથ જોઈએ, કોઈને ને કોઈનો સાથ જોઈએ એવી એક પૂર્વગ્રહિત પરિસ્થિતિ છે જીવના માનસની. પણ અહીંયા એટલું એક સૂત્ર બાંધીને આ પત્રનો પ્રારંભ કરે છે ગોપાલદેવ કે પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી વર્તે છે. આ જે પ્રકૃતિ છે એ જળ પરમાણુનો અનેક પ્રકારના પર્યાય પરિણમવાનો સ્વભાવ છે, એને પ્રકૃતિ કહેવામાં આવે છે. આને પણ પ્રકૃતિ કહે છે. જો પ્રાકૃતિક સૌંદર્ય કેવું છે, કેટલી પાડી છે, કેટલી વનસ્પતિ છે, બધા પરમાણુ ભિન્ન ભિન્ન રીતે પરિણમ્યા છે. એમ જે કાર્મણ વર્ગણા છે આ લોકની અંદર, એ કાર્મણ વર્ગણામાં પણ અનંત પ્રકારના કર્મનો ભેદ કરી શકાય એવી અનેક પ્રકારની વિચિત્રતા છે. વિચિત્રતા એટલે અનેક ભેદ પ્રભેદ છે. મુખ્ય તો જ્ઞાનાવરણી દર્શનાવરણીથી માંડી આઠ કર્મ જે લેવામાં આવે છે, અને આઠના પેટાભેદમાં 148 પ્રકૃતિ સામાન્યપણે સમજવા માટે, પણ એના પેટા ભેદ કરીએ તો અનંત થાય છે. અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાષે છે. એ કેમ, કેવી રીતે લીધું કે જે સંચિત કર્મ છે, બંધાયેલા કર્મ છે, એ કર્મનું જયારે ઉદય આવે છે ત્યારે આત્મ સ્વરૂપમાં જે જીવ સ્થિત નથી, સ્થિત થવું એ તો એના સર્વાજ્ઞાન પછી સ્થિત થવાય છે. એટલે જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, પોતાના સ્વરૂપની પ્રતીત નથી, અને એ શ્રદ્ધા જ્ઞાન પૂર્વક જેને સ્વરૂપ સ્થિરતા પણ નથી, એ જીવની પરિસ્થિતિ એ થાય છે કે જે કર્મનો હૃદય હોય એની સાથે એના પરિણામ જોડાઈ જાય છે. એક માણસ શાંત બેઠો હોય ને અનેક જાતના વિચાર કરે છે, શું કારણ છે? કોઈ વખત એને કોઈ કશાયનો પરિણામ ચાલી જાય છે, તો કોઈ બીજા કશાયનો ચાલી જાય છે, કોઈ વખત બીજા કશાયનો ચાલી જાય છે, કોઈ વખત લોભનો, કોઈ વખત માનનો, કોઈ વખત માનવાનો, વગર કારણે સામે કાંઈ પરિસ્થિતિ ન હોય, સૂતો સૂતો વિચાર કરતો હોય એક રૂમમાં બેઠો બેઠો. એનું કારણ એ છે, અંદરમાં તે પ્રકારના કર્મ પ્રકૃતિનો ઉદય છે અને જીવના પરિણામ એની સાથે જોડાઈ જાય છે. જીવના પરિણામને આલંબન તો હોવું એ એક સ્વાભાવિક પરિસ્થિતિ પરિણામ છે. જો એને પોતાના સ્વરૂપનું આલંબન ન લીધું હોય તો એ કર્મના ઉદયના આલંબનમાં પરિણામ વિના રહી શકશે નહીં. વગર આલંબન પરિણામ પરિણમતા નથી, કાં સ્વાવલંબને કાં પરાવલંબને. તો સંસારી જીવને તો અનાદિથી પોતાના આત્મ સ્વરૂપથી અજાણ હોવાને લીધે આત્મસ્થિતિ તો છે નહીં, સ્વરૂપ સ્થિતિ તો છે નહીં. એટલે બધા જ જીવો પોતાના અનુભવને તપાસી લે તો આ સમજાવવાની બહુ જરૂર નહીં પડે કે જુદી 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 રીતે એને અનેક પ્રકારના વિવિધ પરિણામો થયા જ કરે છે. કોઈ વખત સામે કારણ હોય છે, કોઈ વખત કારણ નથી પણ હોતું. જીવ અનેક જાતના રાગ દ્વેષનો અને વિવિધ જાતના વિભાવ પરિણામે, વિકાર પરિણામે પરિણિમા જ કરતો હોય છે, અને એ પરિણામ ચાલુ રહે છે. કેમ કે કર્મનો ઉદય પણ નિરંતર ચાલે છે અને જીવના પરિણામ પણ નિરંતર ચાલે છે. અહીંયા તો કપાળુદેવને એટલું જ કહેવું છે કે સામે પ્રકૃતિમાં અનંત પ્રકાર હોવાથી જીવના પણ દોષના અનંત પ્રકાર છે, એ બધા પ્રકાર દોષિત છે. જેટલા કર્મના આલંબને જીવના ભાવો થાય છે તે બધા જ ભાવો સદોષ ભાવ છે, એક ભાવમાં નિર્દોષતા નથી. પ્રકરણ નિર્દોષતાનું પોતાને શરૂ કરવું છે. આ પ્રકરણનું પ્રતિપાદિત વિષય છે એ નિર્દોષતા. એટલે દોષથી વાત પ્રતિપક્ષથી શરૂ કરીને મૂળ વિષય પર આવે છે.
પોતાનો રોગની ખાતરી કરાવે છે.
હા, ઠીક છે, એ વાત છે. કહેનાર ઉપર વિશ્વાસ ક્યારે આવે કે કોઈ એવી ખાતરી આપ, ખાતરીબંધ વાત કરે ત્યારે. જેમ કે કયા ડોક્ટરની દવા લઈએ છીએ કે જે ડોક્ટર રોગનું નિદાન સાચું કરે તે. કોઈ વાર તો એક રોગી માટે 3-4 ડોક્ટરોને પણ કોન્ફરન્સ બોલાવવી પડે છે. પછી સારા ડોક્ટરો પોતાનો અભિપ્રાય પોતાના પુસ્તકો બધા એક જ વાંચ્યા છે, ડિગ્રી બધાની એક સરખી છે, પણ વિચારધારા દરેક જુદી જુદી હોય છે, વિચારવાની પદ્ધતિ જુદી જુદી હોય છે, દ્રષ્ટિકોણ જુદો જુદો હોય છે. એ લોકો પણ સમજે છે કે જયારે ચાર જણને બોલાવ્યા છે ત્યારે નક્કી આ લોકોને નક્કી કરવું છે, જે નક્કી નથી થતું એવું કંઈક નક્કી કરવું છે, માટે એક વાત માટે ચાર જણને બોલાવેલા છે. તો ચારે પોતાનો અભિપ્રાય આપે છે, એમાંથી દર્દી નક્કી કરી લઈએ છે કે આ ડોક્ટર મારા રોગની વાત કરે છે. એ દર્દી નક્કી કરી શકે છે, દર્દી ડોક્ટર નથી ભણ્યા, એની પાસે ડોક્ટરની ડિગ્રી નથી, પણ એના રોગના વેદન પરથી ને રોગના અનુભવને જે સમજી શકે, રોગના વેદનને અથવા રોગના અનુભવને જે ડોક્ટર સારી રીતે સમજી શકે, એ ડોક્ટર બરાબર સમજ્યો છે રોગને, એની ખાતરી થાય છે વગર ડોક્ટરે મળે, એમ આ જ્ઞાની પુરુષો છે, સદગુરુ છે, એને વૈદની ઉપમા આપે છે. સદગુરુ વૈદ સુદાન, એ જીવના સંસાર રોગને, જીવના વિભાવ રોગને, વિકારના રોગને સારી રીતે સમજે છે અને એ પહેલા નિદાન કરે છે કે જો તમે આટલા 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 આ પ્રકારના આમ પરિણામ થાય છે, એનું કારણ પણ આ છે, અને જે એ દિશામાં વિચાર કરે છે પોતાના અનુભવથી ત્યારે એને વિશ્વાસ આવે છે કે કહેનાર છે બરાબર છે, સાચા છે. જો નિદાન જેનું સાચું છે તો એનો ઈલાજ સાચો હોવાનો સંભાવના વધારે છે, એમ સમજીને એના ઈલાજ ને વિશ્વાસથી વિચાર કરે છે.
પોતાના વધુ વધુ દોષો બતાવી આપે એ પરમ ગુરુ
સારી રીતે, હા સારી રીતે બતાવી શકે છે પરમ ગુરુ. અને ખરેખર તો જે શિષ્ય છે એ પોતાના દોષ નું નિવેદન કરે છે, ગુરુ પાસે જઈને શું કરે છે, પોતાના દોષ નું નિવેદન કરે છે, પોતાના રોગ નું નિવેદન કરે છે કે મને આમ થાય છે અને આમ થતા મને અશાંતિ થાય છે, અશાંતિ થવાના જે પ્રકાર છે એ બતાવે છે. અને શ્રી ગુરુ તો ઊંચાઈ ઉપર બેઠેલા છે, ઉપર બેઠેલા છે, તો નીચે વાળા બરાબર જોયે છે, સમજે છે કે આને કયા પ્રકારે આ રોગ લાગુ પડ્યો છે, કઈ સ્થિતિ આ રોગ પહોંચ્યો છે એ બધી ખબર પડે છે, અને આને માટે દવા કઈ જોઈએ એ પણ એને ખબર પડે છે, એને કયો ડોઝ આપવો, ક્યારે આપવો, કેટલી માત્રાનો આપવો, એ બધું જેમ ડોક્ટરને ખબર પડે છે. આ ટીકડી અડધી લેવાની છે, આ ત્રણ વખત લેવાની છે, આ છ વખત લેવાની છે, આ ચાર વખત લેવાની છે, એમ જેમ એ કહી શકે છે એવું જ આની અંદર બહુ વ્યવસ્થિત જ્ઞાન છે. એટલે જે જ્ઞાની પુરુષો છે એ આ વિષયની અંદર એના એક્સપર્ટ છે, એના કુશળ પ્રવીણ નિપુણ વૈદ્ય છે, એ પોતે અનુભવથી એ વૈદ થયેલા છે, મને એને થયેલા નથી, જો કે ઓલામાં પણ એક્સપિરિયન્સ તો લેવો જ પડે છે, એમાં પ્રેક્ટિકલ સાઈડ થી પણ ભણાવે છે અને ભણી ગયા પછી પણ એને ઇન્ટર્નશીપ ની અંદર બે વર્ષ પસાર કરવા પડે છે, હોસ્પિટલમાં ખરેખર દર્દી સાથે કામ લેવડાવે છે અને બીજા અનુભવી માણસોના હાથ નીચે અનુભવી ડોક્ટરો, કેમ કે આ તો કોઈની જિંદગી અને મોતની સાથે સંકળાય છે, એટલે અનુભવ જ્ઞાન જરૂરી છે આની અંદર. અને આ તો જ્ઞાનીઓ તો સ્વયં અનુભવી પુરુષો છે, એટલે શંકા કરવાની જરૂર રહેતી નથી, અને ખાતરી કરાવી દઈએ છે, બરાબર ખાતરી કરાવી છે. ત્યારે એ અનંત પ્રકારના દોષમાંથી સર્વથી મોટો દોષ, પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન હોય. આ વાત કરીને એક બહુ મોટો ધડાકો કર્યો છે કૃપાળુદેવ, કેમ કે આ જેવે ધર્મના ક્ષેત્રમાં ઘણી પ્રવૃત્તિ કરી છે અત્યાર સુધીમાં, યમ નિયમ સંયમ આપ કયો, ત્યાંથી માત્ર માંડીને શું શાસ્ત્રને કે નહીં ધારી લઈએ, એ બધું કરી ચૂક્યો છે, બ્રહ્મા સુધી દીક્ષા દ્રવ્યલિંગી પણ છે, ભાવલિંગી નથી થયું, એટલે એ બધું કરી ચૂક્યો છે, પણ એને મુમુક્ષુતા આવી નથી. એટલે જે શરૂઆત થવી જોઈએ એ રીતે શરૂઆત. કર્મના ક્ષેત્રમાં જે જે કાર્યો કરવા જોઈએ એવા ઘણા કાર્યો કર્યા છે. દયા દાન પૂજા યાત્રા ભક્તિ શાસ્ત્ર વાંચન અને વ્રત નિયમ સંયમ બધું. પણ છતાં જે કઈ કરવું જોઈએ એમાં મુમુક્ષુતા પહેલા આવે. આ મુમુક્ષુતા શું એ વિષય ઉપર આખો પત્ર છે. પણ પહેલી વાત એ સ્થાપી કે મુમુક્ષુતા જેમને આવી નથી એમને અમુક અમુક જગ્યાએ તો એવી સુંદર વાતો કરી છે કે જો જીવને ખરેખર મુમુક્ષુતા આવી હોય તો એનું સંસાર બળ બળ પડ્યા કરે. આ બધી અનુભવ માણે છે તપાસી લે કે મારો જે સાંસારિક પ્રવૃત્તિનો જે કાંઈ જીવનની અંદર વિભાગ છે એમાં જે મારો ઉત્સાહ છે એમાં રસ છે એમાં જોર છે એ ઉદ્યમ કરવાની અંદર જેટલો હું જોરથી ધસું છું એમાં કઈ હું મળો પીડ્યો એટલે બીજા ધર્મ કાર્યો કરનારને મુમુક્ષુતા નથી એનો આમાં આની અંદર ચુકાદો આપી દીધો ફેસલો આપી દીધો કે સેંકડો ઉપવાસ કરનારની પ્રકૃતિમાં કાંઈ ફેર જોવામાં નથી આવતો. તે સંસારની પ્રવૃત્તિ એટલી ને એટલી ને એવી ને એવી જ કરતા જોવામાં આવે છે. કરોડોનું દાન દેનારની પણ એ પરિસ્થિતિ અને એમ સંયમ પાડનારની એ પરિસ્થિતિ શાસ્ત્રો વાંચનારની એ પરિસ્થિતિ એના જીવનની અંદર જે સંસાર બળ તૂટવું જોઈએ સંસાર પ્રત્યેનું જે જોર ઉત્સાહ અને રસ તૂટવો જોઈએ એ મળવું પડે નહીં. તો જે કાંઈ કર્યું છે એમાં મુમુક્ષુતા વગર કર્યું છે. મુમુક્ષુતા આગળ એક વચન છે એક પત્રમાં અહીંયા તો બહુ પદ્ધતિ સાથે વાત છે. મુમુક્ષુતા નો અર્થ એ થાય છે એ નાસ્તી થઈ ગયું બળ ઓછું થવું જોઈએ ઘટવું જોઈએ ન થવું જોઈએ અસ્થિર કે જેને મોક્ષ જોઈએ છીએ મોક્ષના જે ચાહક છે તે મુમુક્ષુ છે. મુમુક્ષુ એટલે છૂટવા ઈચ્છના મુક્ત થવા ઈચ્છના મુક્તિના ચાહક મુક્તિના ઈચ્છુક એને મોક્ષ કહે છે. તો પછી પહેલેથી જ છેલ્લે પદની કેમ વાત કરી આ એક વિચારવા યોગ્ય છે. મોક્ષ તો છેલ્લું પદ છે પહેલા પહેલું પગથિયું પછી બીજું પગથિયું પછી દીક્ષા લેવાનું પેલા ચોથો ગુણ સ્થાન પાંચમું ગુણ સ્થાન દેશ સંયમનું પછી સર્વ વૃત્તિનું છઠ્ઠું સાતમું ગુણ સ્થાન એમ લેવાનું એટલે મોક્ષ ને કેમ વાત કરે છે. હજી તો અજ્ઞાન દશા છે હજી તો મુમુક્ષુતામાં પણ પ્રારંભ કરવાનો છે એટલે મોક્ષ માર્ગ ની પહેલી ભૂમિકામાં પણ પ્રારંભ કરવાનો છે અને ત્યાં વાત મોક્ષ ની શા માટે કહે છે. પ્રેક્ટિકલ સાઈડ થી દરેક વાત એમ જ હોય છે કે માણસને જયારે પહેલું પગલું ભરવું હોય છે ત્યારે એને કઈ બાજુ કઈ ઠેકાણાનું ડેસ્ટિનેશન શું છે એ પહેલા એને નક્કી કરવું પડે છે. એ નિર્ણય કરવાની વાત છે કે મારે મુંબઈ જવાનું છે કે કલકત્તા કે ફોરેન જવાનું છે કે ખાલી કે ગામમાં શાક લેવા જવાનું છે માં શાક માટે શું છે એ વાત એને પહેલે જ વિચારવી પડે છે. મકાન માટે તો પણ એને પાયા નાખવામાં એ જ વિચારવો પડે છે કે એક બેઠાઘાટનું મકાન બનાવવું છે કે 25 માળનું બિલ્ડિંગ બાંધવું છે પછી પાયો નક્કી થશે ત્યાં સુધી પાયો નહીં નક્કી થાય. તો આ મુમુક્ષુતા છે એ મોક્ષનો પાયો છે. આ વાત ઘણી જગ્યાએ અને એક શાસ્ત્રમાં નીકળે છે અને કૃપાળુ દેવના અનેક પત્રોમાં આ વાત નીકળે છે. 600 નવલીઓ પ્રારંભમાં જે વાત કરી, સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને સ્ત્રી વિતરાગ મોક્ષ કહે છે. હવે વાત ચાલે છે આખા પત્ર ની અંદર સત્સંગની. 609 પત્રમાં આખો પત્ર સત્સંગ ઉપર કેટલું વજન હોવું જોઈએ મોક્ષનું એટલું સમજાવવા માટે આ પત્ર લખ્યો છે. તો સત્સંગ અર્થે વાત કરવી છે ને મોક્ષ થી પત્ર ની શરૂઆત કરે છે. એને સત્સંગ બોલવો છે, ચર્ચા કરવા માટે પહેલી વાત મોક્ષ નીકળી. ત્રિમૂર્તિ મહાપત્ર ને શરૂઆત કરી દીધી તો ત્યાં એક એ વાત લીધી હતી કે મોક્ષ ની વાત શા માટે કરે છે. અનેક જગ્યાએ એ વાત કે જ્યાં સુધી અંતિમ ધ્યેય નક્કી કરવામાં ના આવે ત્યાં પહોંચવું છે, જીવનનો ગોળ શું છે, અથવા જે કાર્યનો પ્રારંભ કરવો છે એનો અંતિમ ધ્યેય શું છે એ જો નક્કી કરવામાં ન આવે તો એ કાર્યનો પ્રારંભ એને અનુસરીને ન થાય. એ કાર્યનો પ્રારંભ એને અનુસરીને કદી ન થાય. કેમ કે મોક્ષનો પુરુષાર્થ તો પ્રચંડ પુરુષાર્થ છે. શુક્લ ધ્યાનની શ્રેણીમાં એક પુરુષાર્થ છે. તો જેને શુક્લ ધ્યાનની શ્રેણી સુધી પહોંચવું છે એને પ્રારંભ એના એની ક્વોલિટીનો એના અનુપાતનો જોશે, એ પ્રકારનો જોશે. જો પાયો જ કાચો હશે તો ચંતા ક્યાંથી કામવાનું નથી, ચંતા ચંતા જ બધું પડવાનું છે. એક એક ભીંડા ઉભા નહીં રહી શકે પાયો નીચે અંદર એ પરિસ્થિતિ સાથે બેસવા જ માંગશે નીચે. એટલે એ વાત છે કે જેને મોક્ષ અભિલાષ હોય આખું સિદ્ધિમાં એ વાત કે મોક્ષ સેવા હોય કે એકમાત્ર મોક્ષ અભિલાષ હોય એને મોક્ષ મેળવીએ છીએ. એની એક બીજી સાઈડ વિચારીએ તો જેટલી વાર વાંચી એટલી વાર
ક્વોલિટીનું એની ક્વોલિટીનું શું વાત થયું.
બીજી સાઈડ એની વિચારીએ કે માનો કે એમ ન હોય ને આપણે મુમુક્ષુતા શરૂ કરીએ તો તર્ક છે, તમે ન ઉઠાવો નહીં ઉઠાવો. માનો કે એમ નહીં, અમારે તો મુમુક્ષુતા એટલે શું કે સજ્જનતા હોવી જોઈએ, અમારે સરળતા હોવી જોઈએ, અમારે ધાર્મિક અમારી વૃત્તિ રહેવી જોઈએ, અમારે કોઈ વિષય કશાની તીવ્રતા ન રહેવી જોઈએ, અને પ્રભુ ભક્તિ કરીએ, ગુરુ ભક્તિ કરીએ, આ કરીએ તે કરીએ, આદર્શ ના સ્થાન માં તે શું સ્થાપશો તો પછી એ પ્રશ્ન ની સામે એક પ્રશ્ન છે કે એવું તમે શા માટે કરવા માંગો છો. કઈક ધ્યેય તો હોવું જોઈએ, કોઈ પણ કાર્ય કરવા પાછળ તમારું ધ્યેય તો હોવું જોઈએ. ન હોવું જોઈએ કે ગવર્મેન્ટ ચાલે છે તો બજેટ બનાવે છે, કઈક નિર્ણય તો કરવો પડશે ને કે શું કરવા, તમારું એચિવમેન્ટ શું છે કરવા. આ તો પહેલા વિચારવું પડશે. તો માનો કે મોક્ષ નહીં, મોક્ષ તો સંપૂર્ણ શુદ્ધિ, મોક્ષ કયો નિજ શુદ્ધતા, તો નિજ શુદ્ધતા પૂર્ણ શુદ્ધતા. તો પૂર્ણ શુદ્ધતા જો તમારા જીવનનું ધ્યેય નથી, તમારા કાર્યનું ધ્યેય નથી, તો તમારું ધ્યેય અપૂર્ણ શુદ્ધતાનું તો છે એમ થઈ ગયું. તો અપૂર્ણ શુદ્ધતા એ ધ્યેયના સ્થાનમાં પસંદ કરવા જેવી ચીજ છે. ભલે થોડો રોગ રહી જાય, આ તો સંસાર રોગ છે, ભવરોગ છે, કોઈ એમ વિચારશે કે ભલે થોડો રોગ રહી જાય. રોગિષ્ટ કદી એમ વિચારશે કે રોગ ભલે થોડો રહી જાય, મોટા ભાગનો રોગ ચાલ્યો રહે ને પછી વાંધો નહીં, થોડો રહી જાય તો પછી હાલ છે, એવું કોઈ વિચાર નથી. રોગ તો મૂળ માંથી જ જાવ. અથવા
ટીબી વાળો ન વિચારે કે ઉધરસ ભલે રહી જાય, ટીબી વાળો વિચારતો નથી કે ઉધરસ ભલે રહી
અથવા નમાણું ભલે રહી જાય, ટીબી વાળા ન કામ આવે. એમ શાંતિમાં સુખમાં પણ જીવની એ જ ઈચ્છા છે. આપણે તો સુખ શાંતિનો પ્રોબ્લેમ છે દરેક. તો મોક્ષ એક એવો
સ્થાન છે અથવા એવી જીવની સ્થિતિ છે ત્યાં સંપૂર્ણ સુખ છે, સંપૂર્ણ જ્ઞાન છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વિધિ. સત્તા ચતુષ્ટય કીધા છે, અનંત ચતુષ્ટય છે, જીવન મુક્તતા જ્યાં લીધી છે એમાં અનંત સુખ એક લીધું છે. અનંત સમ્યક દર્શન નો લીધો, અનંત ચારિત્ર નો બોલ નો લીધો, અનંત સુખ નો બોલ લીધો છે. જેને એ ચાર પદ નક્કી કર્યા છે એ વિચિક્ષણ કે જયારે સુખ નો વિષય પ્રારંભ માં જ ચર્ચવો પડે છે એમાં અનંત સુખ છે એક વાત એ છે. અને અનંત જ્ઞાન હોવાથી કોઈ ચીજ થી અજાણ્યું નથી કે આમાં સુખ છે કે નહીં, ક્યારે પ્રારંભમાં પહેલા પછી દુઃખ આવશે કે નહીં આવે કઈ વાત નથી. અનંત જ્ઞાન પૂર્વક નું અનંત સુખ છે. કોઈ એમ કે થોડા દુઃખે રહીએ તો વાંધો નહીં, સદાને માટે અનંત સુખ રહે એવો એવું એથી ઓછું કોણ સ્વીકારવા તૈયાર થાય એમ છે. કોઈએ કદી એવું વિચાર્યું છે કે ભલે અમને ક્યારેક દુઃખ આવે, ભલે ક્યારેક અમે દુઃખી હોઈએ, ભલે અમે થોડા દુઃખી હોઈએ, વિચારે વગર વિચારે બધા જ જીવનો અભિપ્રાય છે કે મારે પૂરું સુખ જોઈએ, હંમેશને માટે જોઈએ, તમારે મંજૂરી આપવાની છે, આ પણ ખાનું છે, આ પણ ખાનું છે, તમારી સહી સેમાં કરવી છે, સદાને માટે પૂરું સુખ જોઈએ એમાં કોઈ આપત્તિ સ્વીકારવા તૈયાર નથી, કોઈ દુઃખ સ્વીકારવા તૈયાર નથી. બુદ્ધિવાળા માણસોને વિચિત્રતા એ છે, એક પ્રશ્ન થાય છે કે જયારે સુખ એ બધું પ્રાપ્ત કરીને કે કોઈ નહીં નહીં પ્રાપ્તિ કરીને કે પ્રાપ્ત કે અપ્રાપ્તિ કરીને કે ગમે તેમ કરીને સુખ જ જોઈએ છે તો એ વિષયમાં સંશોધન નથી કરતા, બાકી બધી સંશોધન કરે છે. સાયન્સ ને એટલા બધા રિસર્ચ થાય છે કે કેન્સર જેવા રોગ મટાડવા માટે આજે કરોડો અબજો ડોલર ના ખર્ચા થાય છે એના રિસર્ચ વિશે. પણ સુખ માટે શાસ્ત્રો ભલે હટી જાય પણ વાંચે નહીં. જે સુખ ના ઉપાય માટે જે શાસ્ત્રો છે એ શાસ્ત્રો હડી જાય તો વાંધો નહીં. આંખ કઈ જગ્યાએ છે માપવા જેવો વિષય છે. એટલે અહીંયા જે મુમુક્ષુતાની વાત લીધી છે એની અંદર એક સિદ્ધાંત ઉપાય જેને શરૂ કરવો હોય એને પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરવી પડશે. આ જે માંગીને જો આગળ ચાલશે તો જ એને આગળની બધી વાત વ્યવસ્થિત રીતે વિકાસની અંદર છે સુધીની સફળતા થાય એવી કડીબદ્ધ આનુષંગિક રહેશે. અને નહીંતર એક જગ્યાએ આગળ વધશે ને બીજી જગ્યાએ પાછું ગોઠું ખાઈને પાછળ જશે.
એ બાંધવું પડશે અને ત્રણે ત્રણે યાદી બી રાખવું પડશે કાર્યરૂપે પૂર્ણ થઈ ગયા છે.
એવું છે કે એનું નામ જ ધ્યેય માંગવું કહેવાય કે જેનું વિસ્મરણ ન થાય. જેમ કે તમે અહીંથી તમારે આ ઈધર ગામ બાજુ ચાલુ છે તો ગમે એટલા ટર્નિંગ પોઈન્ટ આવશે તમે વાતો હશો વિચારમાં છેડ્યા હશો. આ એકદમ શહેરની અંદર રસ્તા હોય છે ને અને કેટલાય રસ્તા હોય છે. તમારો રસ્તો ઘરે જવાનું નક્કી એ કર્યું હશે તો એ બાજુના જ પગ કામ કરશે. પછી તમે વિચારો દુનિયાભરનો વિચાર કરો એના કરતા વધારે ડ્રાઇવિંગમાં તો વધારે છે. કાર ડ્રાઇવિંગની અંદર કેટલા ઓપરેશન કરવા પડે છે પગથી ને હાથથી અને બહુ સ્પીડી થી જજમેન્ટ લેવા પડે છે. કેમ કે ટ્રાફિક તો શહેર ની અંદર મુંબઈ કલકત્તા ના ટ્રાફિક કેવા હોય અને છતાંય પાછો દુનિયાભર નો વિચાર કરે કે ગોટો છે શું બોલ્યો હતો અને સાતા હુસેન શું હવે કરવાનો છે એનો વિચાર કરતો જાય. પછી ડ્રાઇવિંગ કરતો જાય તો એ રસ્તો ન ભૂલે પછી એને ધ્યેય નક્કી કર્યું છે કે મારે ઘરે જવું છે કે ઓફિસે જવું છે તો બરાબર 56 ને 5600 વિચાર કરે તો એ તે બરાબર એ જ બાજુનું સ્ટીયરિંગ કામ કરે બરાબર છે. એનું નામ ધ્યેય. ધ્યેયનું નામ કે ચાલતા ચાલતા પણ ધ્યેયનું લક્ષ એક જ રહે, બદલાય નહીં, એમાં ફેરફાર પડે નહીં, ઉપયોગ બદલાય, લક્ષ બદલાય. એટલે એને લક્ષનું સ્થાન આપ્યું છે કે પૂર્ણતા ને લક્ષ્ય શરૂઆત, તે જ વાસ્તવિક શરૂઆત. લક્ષ શબ્દ લક્ષ કરવા વાગ્યો, લક્ષ માંથી છું, લક્ષ નો અર્થ છે કે ન છૂટે એનું નામ લક્ષ, ન છૂટે એનું નામ લક્ષ, છૂટે એનું નામ લક્ષ ન કહેવાય. એ તો સ્મૃતિ વિસ્મૃતિ નો વિષય છે. લક્ષ ને સ્મરણ ન કરવું પડે, યાદ ન કરવું પડે. મેં ઘરે જવાનું નક્કી કર્યું હતું, હું યાદ ન કરવું પડે. મેં દુકાને જવાનું, યાદ ન કરવું પડે. યાદ કરવું પડે તો એ લક્ષ વાળો વિષય નથી, એટલે સ્મરણ નો પ્રશ્ન જ નથી આયા. કે યાદ રાખવું પડશે એ પ્રશ્ન નથી
આયા.
લક્ષ ભલે સ્કોપ ગમે તેટલા હોય, પણ જેને યથાર્થ લક્ષ બંધાવ્યું છે એને શરૂઆત એ પ્રકારની થાય છે કે લક્ષ છૂટતું નથી. જેને યથાર્થ લક્ષ બંધાવ્યું છે એને કદી લક્ષ છૂટે એ પ્રકાર નથી આવતો. સામાન્ય વાત
નીકળે છે તો લાખો
એક લક્ષ વગરના બધા ખ્યાલ છે તમારા પ્રશ્ન. પણ મારે શું કહેવું છે, એક માણસ વેપાર કરે છે, વેપારી એનું લક્ષ શું છે? વેપાર કરવો એ લક્ષ છે, પૈસા કમાવા એ લક્ષ છે, માલ ખરીદવો એ લક્ષ નથી, માલ વેચવો પણ એ લક્ષ નથી, એકાઉન્ટની વ્યવસ્થા રાખવી એ લક્ષ નથી, મૂડીનું એડજસ્ટમેન્ટ કરવું એ પણ લક્ષ નથી. પ્રવૃત્તિ બધી કરે છે, જેમ ડ્રાઇવિંગ વાળો પ્રવૃત્તિ કરે છે. પ્રવૃત્તિમાં વિધવિધતા છે, લક્ષ ક્યાંય બદલાતું નથી. માલ લેવા જાય તો નહીં, માલ વેચવા જાય તો હિસાબ કિતાબ લખે ત્યારે લક્ષ બદલાય, એટલે એનું નામ લક્ષ છે. હવે તમે કહો કે યાદ જેવું એક સારો ઘરાક આવે તો એની પાસે ખર્ચો કરી નાખે, એને સારી હોટલમાં ઉતારે, સારું ખાણું ખવડાવે, સારામાં સારો ઘરના દીકરાનું હાથે એને હાચવે, હે બરાબર, એવો એને હાચવે લે એને લાગ પડે, હે તો એ નુકસાન કરે છે કે નફો કરે છે, કયો જોઈએ હવે? આટલો બધો ખર્ચો કરે છે ને નફો કરે છે એમ કેવું પડશે, નુકસાન નહીં. કોઈ કે પણ એક દિવસમાં 500,000 રૂપિયા એની પાછળ તમે ખર્ચી નહીં કે ભલામણ તમારે કઈ ગાંડા ખતરા કરતા હશે કે આ દીકરા માટે ન કરે, વ્યવહાર માટે ન કરે તો ગાંડો કહેવાય, નાયા કરે તો ડાયો કહેવાય. એને બહુ હોશિયાર છે, એક દીમાં 1,000 ખર્ચી નહીં કે કેટલો હોશિયાર વેપારી છે એમ કે એને ડાયો કે પાછળ ખર્ચ કરે છે. એ તો નુકસાન છે, ચોખ્ખું નુકસાન છે. હાર્ડ કેશ એક દિવસ ને ઉધાર માં આઈટમ લખવાની છે તે દિવસ ના રોજ મેળવા પ્રવૃત્તિ ઉલટી દેખાય છે, એનો દેખાવ ઉલટો છે. એના લક્ષણાર્થે વિચારવામાં આવે તો એનું કાર અત્યંત સુલટું છે, વધારે સુલટું છે. એટલે ગમે તે પ્રવૃત્તિ હોય, પડવા પડવાની વાત નથી, અહીંયા ચડવાની જ વાત છે. એનું કારણ છે કે જે માણસ જેટલા મોટા વોલ્યુમ ને નક્કી કરે, એક 200 કરોડ નો પ્લાન્ટ નાખવો છે તો પછી એનો ઉત્સાહ એ કામ કરવા પાછળ એટલો રહેવાનો છે કે એની અંદર બે અબજ નું ઇન્વોલ્વમેન્ટ છે, એમાં ગફલત રાખવી ગુનો પોસાય. તો આ મોક્ષ નો પ્લાન્ટ છે, સર્વોત્કૃષ્ટ મોટામાં આ અનંત કાળનું ઇન્વોલ્વમેન્ટ આની અંદર કરવાનું છે. એટલે પ્રારંભ એનો એવો છે કે એ લક્ષ નહીં ચૂકે, એ પ્રકારનો પ્રારંભ થાય છે. આ એક વિચાર નથી, મારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે એ કોઈ વિચાર નથી. આ ઠીક છે ભાઈ, વિચાર કરતા કરતા એક વિચાર આવી ગયો કે આપણે તો મોક્ષ જોઈએ, એવું નથી. આ તો ધ્યેય બાંધેલું જેને છે એની વાત છે. તો એનો ઉપાડ એના અનુપાતમાં આવશે, એને નિષ્ફળ થવાનો પ્રશ્ન, એને પાછો પણ પ્રશ્ન, એનો ઉપર જીતી ચાલવા આવે છે. એવા પ્રકારની મોક્ષ આખા ગ્રંથ ની અંદર જે કઈ સમજવા યોગ્ય મુદ્દો છે એ આ છે. મુમુક્ષુતા શું ચીજ છે? સેંકડો પડખા છે કૃપાળુ પછી તો આખો રસ્તો સહેલો છે. મોક્ષ માર્ગ ની પ્રાપ્તિ સહજ માત્ર માં છે અને મોક્ષ ની પ્રાપ્તિ પણ સહજ માત્ર માં છે, પણ અનંત કાળ છે મોક્ષતા જ આવી. જે કઈ તકલીફ છે ને એ તકલીફ ત્યાં જ બધી તકલીફ છે. મહેનત આ જગ્યાએ કરવાની છે, પછી આગળ તો સરળ સુગમ થઈ પડે છે. હવે એમ કે છે કે ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મ ન હોય છે. ત્રણેય ગતિમાં એ પ્રશ્ન સંપ્રદાય નો પ્રશ્ન નથી. એક મનુષ્ય ગતિ ની અંદર એ જાતના કર્મ બંધન ને લઈને એના ફળ સ્વરૂપે કોઈ ને કોઈ સંપ્રદાય ની અંદર મનુષ્ય જન્મે છે અને તેથી તે ધર્મ મત પ્રમાણે પ્રવૃત્તિ તે કરે છે અને પોતાની ગતિ ને જાતની મતિ લઈને આવે છે. જેની મતિ એની ગતિ અને જેની ગતિ પ્રાપ્ત એવી પાછી મતિ આપણી સ્થિતિ કોઈ સ્વાભાવિક રીતે હોય છે. એટલી રીતે ધર્મ પ્રમાણે પ્રવર્તમાન તે કરે છે અને એમ માને છે કે હા હું મારો બરાબર ધર્મ પાળું છું. મારા ધર્મમાં મારો ધર્મ જે રીતે પાળા એ રીતે હું મારો ધર્મ પાળું છું, પણ એનું નામ કઈ મોક્ષતા નથી. એવી રીતે કોઈ પોતાના કુલ સંપ્રદાયને અનુસરે તો તે મોક્ષતા નથી. પછી તે જૈન હો કે અજૈન હો, સિદ્ધાંત પ્રવર્તન એક સરખો લાગુ પડે છે. એમાં કોઈના માટે પક્ષપાત કરવાનો સવાલ નથી. જૈન માટે આ લાગુ ન પડે એવું કઈ નથી. સ્વામિનારાયણના મુખ સત્સંગે જુદા અને જૈનના સત્સંગે કોણ ધર્મ પ્રમાણે ચાલે, વગર વિચારે ચાલે, વગર સમજે ચાલે, એનું નામ કોઈ મુખ્યતા નથી. ભલે ગમે તે પ્રકારે એનું માનેલો ધર્મ પાડે. મુમુક્ષુતા તે છે કે હવે એના બધા ચિહ્નો લે છે, એના લક્ષણો બતાવે છે કે જ્યારે જીવને સંપૂર્ણ શુદ્ધિ થઈ નથી, જીવ માટે મારે પરિપૂર્ણ નિર્દોષતા જોઈએ. જ્યાં નિર્દોષતા છે ત્યાં પવિત્રતા છે. મારે પૂરેપૂરી પવિત્રતા પ્રાપ્ત કરવી છે અને દોષના કલંકનો એક કણ પણ મારા માથે મારે નથી રાખવા દેવો, ન જોઈએ. એને મલિનતા જ્યાં ઉત્પન્ન થાય છે એ જગ્યાએ એના જ્ઞાનની અંદર એક પ્રકાશ થાય છે, લાઈટ થાય છે. અહીંથી મુવાશક્તિના જે પરિણામ છે ત્યાં એને જ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ તો મૂંઝવણની પ્રાપ્તિ થાય છે, મૂંઝવણ સ્વરૂપ થઈ જાય છે. સામાન્ય રીતે જગતના પ્રાણી જ્યાં જ્યાં મુવાશક્તિના પરિણામ જેને વિષયની અંદર મુવાશક્તિ થાય છે અને તે તે વિષયમાં જ્યારે જ્યારે તે વિષયને અનુસરીને પરિણામ કરે છે ત્યારે એમાં એને રસ આવે છે, એને સુખાભાસ થાય છે. એ તો સાચો સુખ માને છે, તો જ્ઞાનીઓ એમ કહે છે કે એને સુખાભાસ થાય છે અને એ સુખ હોવાથી એને રસ આવે છે. એક મુમુક્ષુ છે એને મૂંઝવણ થાય છે. એવું ક્યાંથી જુદો પડ્યો હોય કે એના વર્તમાન જીવનમાં શું ફેરફાર થઈ ગયો. જ્યારે એને પોતાનું ધ્યેય નક્કી કર્યું કે મારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે, સંપૂર્ણ પવિત્રતા અને સંપૂર્ણ સુખ, સુખ નિર્દોષતા સાથે જડાયેલું છે અને દુઃખ દોષ સાથે જડાયેલું છે. જેને દુઃખ જોઈતું હોય અને એને પછી નિર્દોષતા પણ જોઈતી હોય તો બે વાત સાથે નહીં મળે. સુખ જોતું હોય અને દોષ જોતો હોય તો બે વાત સાથે નહીં મળે. તો એક સિક્કાની બે બાજુ છે, અવિનામ છે. એટલે અહીંથી શરૂઆત થાય છે એના જીવનમાં. એ મહાસુખમાં મુદાય છે. આ મલિનતાના પરિણામ મહા સત્યમાં શું છે? ભાવ ફળ છે, મલિન ભાવ છે. પવિત્રતાનો ચાર છે એમાં દુઃખ પણ છે, એ કારણે એની અંદર દુઃખ પણ છે. પણ એ કલ્પનાથી સુખ માન્યું છે એટલે દુઃખને સુખાભાસ કહેવામાં, સુખાભાસ કહેવાય. પણ વાસ્તવિકપણે દુઃખ છે એટલે એને અજાણપણે પણ, બીજી વખત જ્ઞાન નથી થયું, દુઃખ શું છે અજાણપણે પણ એ અનિચ્છક પરિણામોની અંદર એના પરિણામોની પ્રવૃત્તિના કાળે, તે જ કાળે એને મૂંઝવણ થાય છે. આ સમકાળની પ્રવૃત્તિ થઈ ગઈ, પાછળથી યાદ કરીને વિચારવાની પ્રવૃત્તિ નથી. તે પ્રેક્ટિકલ સાઈડ છે. એ તો તત્વજ્ઞાનનો વિષય એવો છે ને કે એની અંદર વિચાર બહુ છે અને પછી એ વિચાર વિચારના વમણ સુધી જાય છે અને પછી વમણની ઘુમરીઓ બધી વમણની અંદર પૂરો પડી જાય છે. આ તો સિદ્ધ પ્રેક્ટિકલ સાઈડ છે. મૂંઝવણ ઊભી થાય છે તપાસ તારા પરિણામ કે તે મોક્ષનો વિચાર કર્યો છે કે તે મોક્ષનો ધ્યેય બાંધ્યો છે. કોઈ મોક્ષનો વિચાર કરીને નક્કી એમ એમ સમજી લઈએ કે મને તો મોક્ષ પ્રાપ્તિનું ધ્યેય છે, મારું કઈ બીજું ધ્યેય નથી, તો એને મોહા શક્તિમાં મૂંઝવણ નહીં થાય. અને જો ધ્યેય બાંધ્યો છે તો એને મૂંઝવણ ચાલે છે. આ એને ચિહ્ન આપી દીધું તારા ચાલતા પરિણામમાં, ચાલતા જીવનમાં. હજી કોઈ આગળની ભૂમિકા ધર્મની નથી, હજી તો મુમુક્ષુતાની જ વાત છે. એટલે અનેક પ્રકારના પંચેન્દ્રિયના વિષયોમાં મોહાશક્તિના તો થવાના છે. તે અમીના રહી શકે નહીં, તે પ્રકારનો કર્મનો ઉદય લઈને આવ્યો છે. સ્વરૂપ સ્થિતિ હજી આવી નથી, મોહાશક્તિના પ્રકાર થશે થશે એની સાથે સંબંધ નથી. મૂંઝવણ થશે કે નહીં થાય એની સાથે સંબંધ છે. જ્યારે જીવ અનેક પ્રકારના મોહથી ગૂંચાય છે ત્યારે એ જીવની દ્રષ્ટિ મૂળથી ઉત્પન્ન થતા સુખમાં જાય છે. આ વાત આગળ કરી દે છે. આ વાત બહુ પ્રારંભમાં છે કે જ્યારે આ જીવ અનેક પ્રકારના મોહના પરિણામમાં જો ગૂંચાય ત્યારે દોષથી ઉત્પન્ન થતા સુખમાં એને જે રસ આવતો હતો એ પરિસ્થિતિ પલટવામાં આવે છે, એ પરિસ્થિતિ બદલાય છે અને એને ગુણથી ઉત્પન્ન થતા સુખમાં એની દ્રષ્ટિ લંબાય છે. એટલે અહીંયા આ એક એવું લક્ષણ એમણે પ્રતિપાદિત કર્યું છે કે તારો સંસાર રોગ મટવાનો છે કે નથી મટવાનો, તે મુમુક્ષુતાનો ડોઝ લીધો છે કે નથી, આ દવાની અસર થઈ છે કે નથી થઈ, નક્કી કરો. પહેલી કરવાની વાત છે. જો એ પ્રકારે પરિણામ આવતા હોય મનુષ્ય તારું ધ્યેય નક્કી થયેલું છે. જો એ પ્રકારે પરિણામ ન થતા હોય તો સમજી લે કે તને વિચાર આવ્યા છે, આવા તો વિચાર તને અનંત વાર આવ્યા છે પણ એ બધા નિષ્ફળ ગયા છે. જેથી કરીને કોઈ માર્ગની પ્રાપ્તિ થાય પૂર્ણ શુદ્ધિના લક્ષ્ય પૂર્વક જે પ્રયત્ન થાય તે પ્રયત્નને મોક્ષ નો પ્રયત્ન કહેવામાં આવે છે. પછી ભલે તારા સમય દર્શન થશે, પહેલા ભલે પદાર્થ નિર્ણય થશે એ પહેલા પણ, પછી ગુણ સ્થાન અનુસાર આગળ વધવાનું તો પણ એ મોક્ષ નો પ્રયત્ન છે. મોક્ષ માર્ગ નો પ્રયત્ન તે પણ મોક્ષ નો પ્રયત્ન છે. એટલે માત્ર મૂંઝવણમાં પણ રોકાતો નથી, ખ્યાલ આવે છે કે મૂંઝવણ થાય છે, ખ્યાલ આવે છે કે ખેદ થાય છે આ પરિણામ, એવો પોતાને ખ્યાલ આવે છે તો ખેદ કરીને બેસી ન રહે. ઊંધામાં એને એમ વિચાર આવે એ જગ્યાએ કે ખેદ થઈ ગયો એટલે શું થઈ ગયું, આવે છે ક્યાં આવે છે? હાથપગ પછાડવા માટે એક ચીજ ન આપો તો એમ હાથપગ પછાડતા હતા. એટલો એમને દર્શન પરિસર ને અજ્ઞાન પરિસર વેધ્યો છે. એટલે એવા પરિસર ની અંદર પણ એમને એ વિચારે છે, પત્ર ની અંદર લખેલી છે કે ખેદ થઈ ગયો એટલે શું કઈ ખેદ કરીને બેસી રહેવાનું છે, પ્રયત્ન કરવો જોઈએ ને પુરુષાર્થ. એ જે નજર પહોંચે છે ત્યારે એ પરિસ્થિતિને પસાર કરીને કાર્યકારી નથી થતો, કાળે કરીને એ અસર જાય છે અથવા મંદ પડી જાય છે. એટલે અહીંયા તો પપ્પા લોકો લેખન દેવા સાથે લઈને પોતાના અનુભવ કરે છે કે મૂંઝાઈને મોક્ષ ને વિશે યત્ન કરવો. ત્રેવીસમાં વર્ષમાં એ વાત આવે છે કે આ જગતમાં કોઈ દુઃખી માણસનો વિચાર કરવામાં આવે તો સર્વથી દુઃખી હું જ મેં એમ લીધી છે. મને કોઈ પૈસાનું દુઃખ નથી, મને કોઈ ઘરનું દુઃખ નથી, સ્ત્રીનું દુઃખ નથી, ભાઈનું દુઃખ નથી, પુત્રનું દુઃખ નથી, શરીરનું દુઃખ નથી, કોઈ દુઃખ નથી એમ કરીને વાત કરી છે. છતાં હું સર્વથી દુઃખી છું. મારી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ મને કોઈ રીતે મંજૂર નથી, લાખ વાતે પણ મને આ પરિસ્થિતિ મંજૂર નથી. મારે મારા આત્મિક સુખ શાંતિને પામવું જોઈએ, પ્રાપ્ત કરવું જોઈએ. એ હું મને 46 ના 47 માં સંપૂર્ણ પ્રકાશ છે. 46 મોક્ષ ને વિશે જ યત્ન કરવો અને તીવ્ર મોક્ષ ઉપા તો જ્ઞાન દશા છે, કે મોક્ષ માર્ગ ની દશા છે, કે તે એ છે કે અનન્ય પ્રેમે એટલે અનન્ય પરિણામે એ મોક્ષ ના માર્ગ માં પ્રતિ ક્ષણે પ્રતિ સમયે પરિણમે છે, પ્રતિ સમયે આગળ વધતા જાય છે. મોક્ષ માર્ગ માં એક જ મૂળ સ્થાન ની અંદર હોય તો પણ એ આગળ વધતા જાય છે. તેના તે ગુણસ્થાનમાં પણ અસંખ્ય ભેદ છે, પ્રત્યેક ગુણસ્થાનમાં અસંખ્ય ભેદ છે. એટલે પ્રતિક્ષણે મોક્ષમાર્ગમાં આગળ વધતા હોય છે, પ્રવર્તતા હોય છે. એ તીવ્ર મુમુક્ષુતા એટલે જ્ઞાન દર્શનનો વિષય છે. એ સંક્ષેપમાં ત્યાં પૂરો કરી દીધો છે. એ વિષયમાં એથી વધારે પોતે લખવાની પણ ના પાડે છે કે તીવ્ર મુમુક્ષુતા વિષય અત્યારે મારે જણાવવું નથી. મારે તો આ પત્રમાં મુમુક્ષુતા વિષય જણાવવું છે. એમ કરીને મુમુક્ષુતા વિશેના આગળના જે પગથિયા છે એ વિશેની પોતે ચર્ચા કરે છે અને માર્ગદર્શન બીજા મુમુક્ષુ આગળ વધવા માટે પ્રયત્ન કરે છે.